પ્રકરણ છ પંચવટી. રામ થોડોક લાંબો સમય ગોદાવરી ઉપર આવેલી પંચવટીમાં રહેવા ઈચ્છતા હતા એટલે એક વિશાળ વૃક્ષની શીતળ છાયામાં થડનો ટેકો લઈને તે બેઠા. પોતાના ભાઈને પાસે બોલાવીને રામે કહ્યું, ભાઈ લક્ષ્મણ, આ પ્રદેશમાં એક સુંદર આરામમય સ્થાન નક્કી કર અને ત્યાં તને ગમે તેવી એક સુંદર નાનકડી ઝૂંપડી બાંધ. લક્ષ્મણને તે આજ્ઞા કટાર ભોકાઈ હોય તેમ લાગી. તેમની પીડા અસહ્ય બની ગઈ. દુઃખપૂર્વક રડતા રડતા તે રામને પગે પડ્યા અને બોલ્યા, આ કઠોર આજ્ઞાને પાત્ર બનવા જેવો મેં શો ગુનો કર્યો છે? તે વર્ણન જોઈને સીતા અને રામ આશ્ચર્યચકિત બની ગયા. રામ બોલ્યા, લક્ષ્મણ, તું આટલો બધો દિલગીર કેમ બની ગયો છે? મને તે સમજાતું નથી. તે કોઈ દિવસે મારી જીભે બોલાયેલા કઠોર શબ્દો સાંભળ્યા છે? તને કે બીજા કોઈને હું કઠોર શબ્દો કહું એટલો બધો શું હું પાગલ બની ગયો છું? તું મારી ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરે છે અને પ્રાણની પેઠે તું મારી સેવા કરે છે, તો પછી હું તને કઠોર શબ્દો કેવી રીતે કહી શકું? તું નકામો, નિરર્થક, દુઃખી થાય છે. આખરે મેં તને કહ્યું છે શું? મેં તો માત્ર એટલું જ કહ્યું કે જગ્યા પસંદ કરીને ત્યાં આપણે રહેવા માટે એક ઝૂંપડી બનાવો. બસ એટલું જ કહ્યું હતું ને? પછી લક્ષ્મણે પોતાના હાથો વડે પોતાના કાન બંધ કર્યા અને દિલગીરીપૂર્વક કહ્યું, રામ રામ, આ શબ્દ હું સાંભળી શકતો નથી. રામ તે શોકના અભિનયથી આશ્ચર્ય પામે, પણ લક્ષ્મણ પ્રણમાંજલિ રચીને બોલ્યા, હે નાથ, મારામાં હું જેવું કશું રહ્યું નથી. સીતા અને રામ જ મારો નિધિ છે, મારું સર્વસ્વ છે. મને કોઈ સ્વતંત્ર ઈચ્છા નથી, મને કોઈ સ્વતંત્ર સંકલ્પ નથી. રામની ઈચ્છા મારી ઈચ્છા છે, રામનો સંકલ્પ મારો સંકલ્પ છે. મારે માટે તે આજ્ઞારૂપ છે, તે આજ્ઞાનું પાલન કરવું એ જ મારી ઈચ્છા, એ જ મારો સંકલ્પ છે. બીજી કોઈ વસ્તુની પરવા ન કરતો એવો હું તમારો ગુલામ છું, તો પછી તું તારી ઈચ્છા મુજબ ઝૂંપડી માટે જગ્યા પસંદ કર, એ શબ્દો હું કેવી રીતે સહન કરી શકું? મારામાં પસંદ કરવાની શક્તિ કે વલણ છે ખરું? જો મારામાં મારી પસંદગી જેવું હોય તો હું કેવી રીતે રામનો સેવક બની શકું? હું આ વિશિષ્ટ અધિકાર અને સુખ માટે કેવી રીતે યોગ્ય બની શકું? તેનો અર્થ તો એ થયો કે હું પૃથ્વી પર જીવવા માટે લાયક નથી. મારું જીવન માત્ર બોજારૂપ અને શરમજનક છે. પોતાનો શોક સહી ન શકવાથી દુસ્કા ભરતા લક્ષ્મણ ઉભા રહ્યા. રામે તેમની દશા જોઈ માયાળુ શબ્દો વડે તેમણે લક્ષ્મણને આશ્વાસન આપ્યું, ભાઈ, તારું હૃદય ખૂબ જ પવિત્ર છે. મેં તો તે શબ્દો માત્ર દુન્યવી અર્થમાં વાપર્યા હતા, એમ માનવાની ભૂલ ન કરીશ કે તારા ભાઈને તારા સમર્પણ ભાવની ખબર નથી. શોક ન કર. લક્ષ્મણ પર સ્મિત વરસાવતા રામ બોલ્યા, ભાઈ, તારી ભક્તિની વિશુદ્ધિ અને તારી સેવાની સચ્ચાઈ જોઈને મને ખૂબ આનંદ થાય છે. તારા આશયો નિર્દોષ અને ઉન્નત છે. હવેથી એવા શબ્દો કહીને હું તને દુઃખી નહીં કરું. મેં તો માત્ર તારી સાથે સામાન્ય ભાષાનો પ્રયોગ કર્યો છે, બસ એટલું જ. તેથી ખોટું લગાડીશ નહીં. આવ, આપણે બંને જઈને એ સ્થાન પસંદ કરીએ. એમ કહીને રામે સીતાને અને લક્ષ્મણને સાથે લીધા. થોડેક દૂર ચાલીને રામ ઉભા રહીને બોલ્યા કે ઠીક, અહીં પર્ણશાળા બનાવ. તે શબ્દો સાંભળીને લક્ષ્મણ ખૂબ હર્ષપૂર્વક બોલ્યા, ઓહ, સાચે જ હું ધન્ય છું. મારી ફરજ તમારી આવી આજ્ઞાઓનું પાલન કરવાની છે, મારી પોતાની ઈચ્છા કે સંકલ્પ અજમાવવાની નહીં. તે પોતાના મોટા ભાઈને પગે પડ્યા. પછી તે ઉભા થયા અને પર્ણશાળા બનાવવા માટે ડાળી ડાખળા એકત્રિત કરવાના કામમાં પરોવાયા. સીતાને અને રામને ખ્યાલ આવી ગયો કે લક્ષ્મણનું મન બહુ જ લાગણી પ્રધાન છે. તેમની બુદ્ધિ સુકોમળ રીતે સૂક્ષ્મ છે. તેમની શ્રદ્ધા અને ભક્તિની ગહનતા યાદ કરીને તે બંને ખૂબ રાજી થયા. સીતા ઘણીવાર રામ આગળ કબૂલ કરતા કે અયોધ્યાના જીવન કરતા આ વન જીવન મને વધારે આનંદ આપે છે, કારણ કે લક્ષ્મણ જેવો ભાઈ તમારી સાથે છે અને તમારી તે સેવા કરે છે. જ્યારે સીતાએ અને રામે લક્ષ્મણ વડે બનાવેલી પર્ણશાળા જોઈ ત્યારે તેઓ તેની સુંદરતાથી મોહક સાધાઈથી અને જેમાં એક ચમકતી હતી તે પ્રેરણાદાયક પરિવેશથી રાજી રાજી થઈ ગયા. સીતાએ પર્ણશાળામાં પ્રવેશ કર્યો. પોતાના દિયરની ચતુરાઈથી અને કલામય રસિકતાથી તેઓ આશ્ચર્ય પામ્યા. પર્ણશાળા આટલી બધી ઝડપથી રચી નાખવા બદલ અને તેમાં ઉપયોગી વિભાગો રાખવા બદલ તેમણે લક્ષ્મણની પ્રશંસા કરી. તે પર્ણશાળામાં તે ત્રણેય જણ સુખપૂર્વક પોતાના દિવસો ગાળવા લાગ્યા. રામે પંચવટીને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે અને ત્યાં પોતાના જેવી પર્ણશાળામાં તે રહે છે તે સમાચાર બધે જ પ્રસરી ગયા એટલે તેમનું સન્માન કરવા માટે રોજ રોજ તાપસોના ટોળા ત્યાં આવવા લાગ્યા. તેઓ પોતાના શિષ્યોને પણ પોતાની સાથે લાવતા. તેઓ પેટ ભરીને રામના દર્શન કરતા તેમને રામ સાથે વાત કરવાનું અને રામની વાતો સાંભળવાનું પરમ સદભાગ્ય પ્રાપ્ત થયું. પછી રસ્તામાં રામની પ્રશંસા કરતા કરતા તેઓ અનિચ્છાપૂર્વક પોતાના આશ્રમોમાં પાછા જતા. ઘણા લોકો શાસ્ત્રો સમજવામાં પોતાને નડતી મુશ્કેલીઓનો જવાબ મેળવવા માટે નીતિશાસ્ત્ર અથવા કર્મકાંડના શાસ્ત્રો સમજવામાં તેમને જે મુશ્કેલીઓ નડતી હતી તેનો ઉકેલ પ્રાપ્ત કરવા માટે રામ પાસે આવતા. કેટલાક રામ પાસે સ્પષ્ટીકરણ મેળવવા માટે આવતા કે અમે જે તપસ્યા અને સાધના કરી રહ્યા છીએ તે બરાબર અને કલ્યાણપ્રદ છે કે નહીં। રામ બધા ધર્મોના સ્વામી હતા, તે બધા શાસ્ત્રોને પૂર્ણ રીતે જાણતા હતા, એટલે રામના જવાબોથી અને સૂચનોથી તેમને પરિપૂર્ણ સંતોષ થતો, દરેક જણને આનંદપૂર્વક સંતોષ થતો। તે પ્રશ્નોમાં અને ઉત્તરોમાં ચાર પ્રકારના પ્રશ્નો સ્પષ્ટ રીતે સમજવા જેવા છે। પ્રશ્નોને સામાન્ય રીતે ચાર વિભાગોમાં વહેંચી નાખવામાં આવે છે। એક શુદ્ર, બે નિમ્ન કક્ષાના, ત્રણ ઠીક સામાન્ય પ્રકારના અને ચાર પ્રશસ્ય। જે પ્રશ્નો બીજાઓ સાથે ચર્ચા ઊભી કરવા અને તેમનો પરાજય કરવા માટે પૂછવામાં આવે છે તે પ્રશ્નો ક્ષુદ્ર છે। પોતાની ચતુરાઈ અને હોશિયારીનું પ્રદર્શન કરવા માટે જે પ્રશ્નો પૂછાય છે તે નિમ્ન પ્રકારના છે। પોતાની બુદ્ધિ અને તર્કશક્તિ બતાવવા માટે પૂછાતા પ્રશ્નો એ સામાન્ય પ્રકારના કે ત્રીજા વર્ગના છે। પોતાની શંકાઓ દૂર કરવા માટે દિલની સચ્ચાઈપૂર્વક પૂછાયેલા પ્રશ્નો એ પ્રશસ્ય પ્રશ્નો છે। આ પ્રશ્નો શ્રેષ્ઠ વર્ગના છે। મુનિઓ, સંન્યાસીઓ અને તાપસો માત્ર ચોથા પ્રકારના પ્રશ્નો લઈને જ રામની પાસે આવતા, એ કહેવાની જરૂર નથી। તાપસોને જોઈને રામ લક્ષ્મણને ખૂબ આનંદ થતો। રામ જે આદર્શો પ્રસ્તુત કરતા તે સરળ, સમજવામાં સહેલા, ધર્મશાસ્ત્રોને અનુરૂપ, જટિલતા વગરના અને ખૂબ આશ્વાસનપ્રદ હતા। તે સાંભળીને ઘણા તાપસો રામની પ્રશંસા કરતા, તેમનો આભાર માનતા, પૂજ્ય ભાવપૂર્વક તેઓ રામના સ્તુતિ ગીતો ગાતા। તેઓ કહેતા, હે પરમ ગુરુ, હે ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનાર સર્વજ્ઞ રામ, તમારા સિવાય બીજો કોણ અમારો સ્વામી અને મુક્તિદાતા બની શકે? તમે મુનિઓના હૃદયોમાં નિવાસ કરો છો, તમે અમને મળ્યા તે અમે કરેલી તપસ્યાનું ફળ છે। અમે કેટલા બધા નસીબદાર છીએ, અમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ। તેઓ કમ અને રામની વિદાય લેતા, તેમની આંખોમાં હર્ષના અને શોકના આંસુઓ ઉભરાતા। તેમાંના થોડાક રામની પર્ણશાળાથી થોડે દૂર આવેલા વૃક્ષો હેઠળ રહ્યા। તેમણે પોતાના આશ્રમોમાં નહીં જવાનો નિર્ણય કરી લીધો। તેઓ આસપાસથી ફળ મૂળ એકત્રિત કરતા અને રામના દર્શનની તક માટે આતુર રહેતા। જ્યારે કોઈક વાર રામ પર્ણશાળામાંથી બહાર આવીને આમ તેમ ફરતા ત્યારે વૃક્ષ પાછળ રહીને તેઓ રામના અવિસ્મરણીય દર્શન કરી લઈ પોતાની આંખોને તૃપ્ત કરતા। આમ તેઓ ખૂબ સંતોષપૂર્વક પોતાના દિવસો વિતાવતા, પોતાની પાસે આવતા દરેક જણનું હૃદય રામ ચોરી લેતા। રામની એકાગ્ર ભક્તિમાં તે લોકો પાગલ બની જતા। તેમને લાગતું કે હવે અમારે માત્ર રામના દર્શન કરવા અને તેમનું નામ જપવું એ જ અમારી સાધના છે। પોતાની પાસે એકત્રિત થયેલા લોકો આગળ રામ રાત દિવસ ધર્મ અને સાધના બાબત પ્રવચનો કરતા। તે ઘણીવાર લક્ષ્મણને પોતાની પાસે બોલાવીને કહેતા, ભાઈ, આ પવિત્ર કામ માટે આવેલો હું અયોધ્યામાં કેવી રીતે રહી શકું? ત્યાં રહીને હું રામાયણના આગલા પ્રકરણો કેવી રીતે ભજવી શકું? હું આ હેતુ માટે તો આવ્યો છું। સારા અને સજ્જન લોકોનું પાલન પોષણ, તેમની રક્ષા, જગતની શાંતિ અને કલ્યાણ માટે ભયરૂપ પાપનો અને અનિષ્ટનો સંહાર, ધર્મ્ય પ્રવૃત્તિઓ અને સદાચારની વૃદ્ધિ, હવે આ કામ આગળ ધપશે। આમ રામ પોતાના આશયની અને પૃથ્વી ઉપર પોતે લીધેલા અવતારના અર્થની લક્ષ્મણને જાણ કરતા, અવારનવાર તે માનવ જાતિના ઉદ્ધાર માટેના પોતાના બોધનો પ્રચાર કરવા લક્ષ્મણને સાધન બનાવતા અને તેમને નીતિ અને પ્રગતિના આદર્શોનો બોધ કરતા। એકવાર રામ બોલ્યા, લક્ષ્મણ, શરીર માટે પ્રેમ, દરેક પ્રકારની માલ મિલકત માટે આસક્તિ, હું અને તું સંઘર્ષ પેદા કરતો અહંકાર, માણસ જે રીતે પોતાની પત્ની સાથે, બાળકો સાથે, માલ મિલકત સાથે બંધનોમાં ફસાય છે, તે આ બધા મૂળ ભ્રમણાના, માયાના પરિણામો છે। તે ભ્રાંતિ મૂળભૂત, રહસ્યમય અને આશ્ચર્યકારક છે। માયા બધી હસ્તીઓ અને વસ્તુઓ ઉપર, બધી જાતના જીવંત પ્રાણીઓ ઉપર પોતાનો પ્રભાવ સ્થાપે છે। દસે દસ ઇન્દ્રિયો એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો, તે પૈકી દરેકને પોતાના અધિષ્ઠાતા દેવ હોય છે। તેમની માયા વિષયગત જગતને જુએ છે અને તેમાંથી આનંદ પ્રાપ્ત કરે છે। તેવા આનંદનો દરેક અંશ માયા રચિત હોય છે અને તેથી તે ભ્રાંતિમય, ક્ષણભંગુર અને ઉપરછલ્લો હોય છે। માયાના બે રૂપ છે, એક વિદ્યા માયા અને બીજું અવિદ્યા માયા। અવિદ્યા માયા ઘણી અધમ હોય છે, તે અતિશય દુઃખ પેદા કરે છે। તેમાં ખેંચાયેલા લોકો તેના પ્રવાહના ઊંડાણમાં ડૂબશે, હર્ષ શોકની સનાતન જાળમાં ગૂંચવાઈ જશે। ભગવાનની પ્રેરણાથી વિદ્યા માયાને આ વિશ્વ રચ્યું છે, કારણ કે તેનામાં પોતાના કોઈ સાહજિક શક્તિ નથી। ભગવાનની હાજરીમાં જ તે ત્રિગુણમય વિશ્વની એટલે કે પ્રપંચની રચના કરે છે। તે ત્રણ ગુણો એટલે સત્વ, રજ અને તમસ છે। તેમાંનો એકલો અથવા બીજા બે સાથે સંમિશ્રિત બનેલો ગુણ એ પ્રાણીઓનું લક્ષણ છે। સત્વ એટલે સમતોલ સ્વભાવ, રજસ એટલે લડાયક અને લાગણી પ્રધાન સક્રિય સ્વભાવ, તમસ એટલે શુષ્ક અને જડ સ્વભાવ. સાચો આત્મ સાક્ષાત્કાર કરેલો જ્ઞાની તે છે કે જેણે જ્ઞાતિના અને સમાજના, ઉંમરના અને દરજ્જાના સર્વ અધિકારોનો અને બધી ફરજોનો ત્યાગ કર્યો છે, અને જે સદા સર્વદા બ્રહ્મ ચેતનામાં જ રહે છે તે સમજ્યો હોય છે કે અહીં અનેકતા નથી પણ માત્ર એક પરમ તત્વ છે, સર્વ ખલવિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. તે જાણે છે કે સમગ્ર વિશ્વ માત્ર બ્રહ્મ જ છે, બ્રહ્મથી ભિન્ન કશું જ નથી. હે લક્ષ્મણ, તારે જાણવું જોઈએ કે ત્રિમૂર્તિ અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ એક જ બ્રહ્મના ત્રિગુણાત્મક સત્વ રજસ અને તમસ એ દરેકમાંના પ્રતિબિંબો માત્ર છે. રજોગુણ બ્રહ્મા તરીકે મૂર્તિમાન છે, સત્વગુણ વિષ્ણુ તરીકે અને તમોગુણ રુદ્ર અથવા શિવ અથવા ઈશ્વર તરીકે જે ઓળખાય છે. સમગ્ર વિશ્વ આ ગુણો દ્વારા અથવા તેમના સમિશ્રણો દ્વારા એક જ બ્રહ્મનો આવિર્ભાવ છે. એટલે જ્ઞાની પુરુષ તે ત્રણેય ગુણોથી પર જઈને માત્ર એક જ ઉદ્ભવ સ્થાન રૂપ બ્રહ્મની ખોજ કરે છે. માત્ર તેઓ માણસ જ વૈરાગી નામને યોગ્ય છે, કારણ કે તેને કશા રાગ અથવા ગમા અણગમા હોતા નથી. રામ કેટલીક વાર સીતાને અને લક્ષ્મણને પોતાની પાસે બેસાડીને સમજાવતા કે જ્યાં સુધી જીવાત્મા પોતાના માયા સાથેના સંબંધને અને પરબ્રહ્મ સાથેના સંબંધને બરાબર સમજતો નથી ત્યાં સુધી તે કદી મુક્તિ પ્રાપ્ત કરતો નથી, પરબ્રહ્મમાં વિલીન થઈ જતો નથી. તેને નામરૂપની મર્યાદાઓમાં, ભ્રાંતિની શૃંખલાઓમાં બંધાઈ રહેવું પડે છે અને અમુક ખાસ વ્યક્તિ જ તરીકે રહેવું પડે છે. પણ જ્યારે તે પોતાને પરમાત્માની મૂર્તિ જુએ છે, પોતામાં અને પરબ્રહ્મમાં કશો ભેદ જોતો નથી, ત્યારે સૂર્યોદય થતા જેમ ધુમ્મસ અદ્રશ્ય થઈ જાય છે તેમ માયા અદ્રશ્ય થઈ જાય છે. આ સાચું આત્મજ્ઞાન છે, કારણ કે વ્યક્તિ પરમાત્મા જ છે જે નામરૂપવાળા દેહમાં ઉપાધિ દ્વારા પ્રતિબિંબિત થાય છે. તમારા પદ અને તમારી પાસેની અપેક્ષાઓને યથાયોગ્ય શાસ્ત્રોક્ત આચાર સંહિતાનું આચરણ કરો અર્થાત સ્વધર્મનું પાલન કરો, તે દ્વારા તમે અનાસક્તિ મેળવશો. યોગ અર્થાત પરમાત્મા સાથેની સંયુક્તિની ખોજ કરવાનો અભ્યાસ કરો, જે દ્વારા તમને જ્ઞાન પ્રાપ્ત થશે. આધ્યાત્મિક પ્રગતિમાં જ્ઞાન એ છેલ્લું પગલું છે, તે પરિપૂર્ણતાને પ્રાપ્ત કરાવે છે. મહત્તમ પ્રેમપૂર્વક પરમાત્માને પૂજવા તે ભક્તિ કહેવાય છે. ભક્ત ઉપર હું કૃપા વરસાવું છું, ભક્તિ તેને પૂર્ણ સમૃદ્ધિ આપશે. ભક્તિ હૃદયમાંથી સ્વયંભૂ રીતે ઉદ્ભવે છે, તે બહારની વ્યક્તિઓ કે વસ્તુઓ ઉપર આધાર રાખતી નથી. જેણે પરમાત્માને પોતાની જાત સમર્પિત કરી દીધી છે તેવા માણસને ભક્તિ જ્ઞાન પણ બક્ષે છે. ભક્તિ જે આનંદ આપે છે તે અદ્વિતીય અને અમેય હોય છે. ચાલવાની શરૂઆત કેવી રીતે કરે છે? કોઈ સજ્જનની, સંતની, મુનિની, આત્મ સાક્ષાત્કારી માણસની કરુણાથી ભક્તિની શરૂઆત થાય છે. ભક્તિ માર્ગ માણસોને જલ્દી મારી પાસે લઈ આવે છે. આવા પ્રવચનો સાંભળતા સાંભળતા સીતા અને લક્ષ્મણ પોતે ક્યાં છે, કઈ સ્થિતિમાં છે તે બધું ભૂલી જતા. આધ્યાત્મિક માર્ગના આકર્ષણો પર રામ જે ઉત્સાહથી પ્રવચનો કરતા તે ઉત્સાહથી રામ પણ બધું બાહ્ય ભાન ભૂલી જતા. લાંબા સમય સુધી તેઓ આત્મનિરીક્ષણ કરતા અને અંતર પ્રકાશની અને આનંદની ખોજ કરતા. એક દિવસ લક્ષ્મણ આ ગહન સત્યો અને મૂલ્યવાન સલાહ સૂચનો ઉપર ચિંતન કરી રહ્યા હતા અને પર્ણશાળાની આસપાસ નજર રાખી રહ્યા હતા. તેમણે એક મહાન વૃક્ષની છાયામાં ઉગવા મથતા લીંબુના એક નાનકડા છોડને જોયો. તે છોડને લઈ જઈને ઝૂંપડીની પાસે રોપવાની અને દરકારપૂર્વક તેને ઉછેરવાની તેમને ઈચ્છા થઈ. તે ખૂબ પ્રેમપૂર્વક અને ધ્યાનપૂર્વક તે છોડને મૂળમાંથી ખોદીને કાઢતા હતા. તેટલામાં રાવણની દુષ્ટ અને દુર્ગુણી બહેન શૂર્પણખા ત્યાં આવી ચડી. તેની આંખો લક્ષ્મણ ઉપર પડી કે તરત જ લક્ષ્મણના દેહની ફરતેના પ્રકાશમય તેજો મંડળથી મોહ મુગ્ધ બની ગઈ. તે વિલક્ષણ દ્રશ્ય જોઈને તે દિગ્મૂળ બની ગઈ. તેણે ઓચિંતું એક મનોહર સુંદરીનું રૂપ ધારણ કર્યું અને પ્રેમમય ચેનચાળા કરતી કરતી તે લક્ષ્મણની પાસે આવી. પણ લક્ષ્મણે તેની તરફ બિલકુલ ધ્યાન આપ્યું. તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. તેમના ઉપર તે સુંદરીના દર્શનની કાંઈ જ અસર ન પડી. શૂર્પણખા તે ઉપેક્ષાને સહન કરી શકી નહીં. પાસે આવીને તેણે કરુણ અવાજમાં બોલી, હે સ્વામી, મને શા માટે નિરાશામાં ડૂબાડી દો છો? મારી અસહ્ય ઉત્સુકતાને શાંત કરો, તમારી પ્રેમપૂર્ણ સુખપ્રદ આંખ મારા ઉપર માંડો. લક્ષ્મણે તેને કશો જવાબ આપ્યો નહીં. તેમણે તેના શબ્દો સાંભળ્યા પણ તેની દુષ્ટતા પર તેમણે સ્મિત કર્યું. તેમણે વૃક્ષની છાયામાં સહી સલામતીપૂર્વક તે છોડને ઉખાડવાનું કામ ચાલુ રાખ્યું. શૂર્પણખાની ધીરજ ખૂટી ગઈ. તેણે લક્ષ્મણને પોતાની પ્રત્યે આકર્ષવાની તૈયારી કરી, પણ પાછા ખસી જતા લક્ષ્મણ બોલ્યા, માતા, હું શ્રીરામનો ગુલામ છું, હું સ્વતંત્ર માણસ નથી. હું જે કંઈ નાનકડું પણ કામ કરું છું તે તેમની આજ્ઞાથી જ કરું છું। પોતે તેણીને જે સલાહ આપવા માંગતા હતા તેની પ્રસ્તાવના રૂપે બોલાયેલા લક્ષ્મણના આ શબ્દો સાંભળીને તથા તે કોની સાથે વાત કરી રહ્યા હતા તે જાણવાના કુતૂહલથી સીતા અને રામ પર્ણશાળામાંથી બહાર આવ્યા। રામે શૂર્પણખાને જોઈ, તેણે એક સુંદરીનું રૂપ ધારણ કર્યું છે તે પણ તેમણે જાણી લીધું। તે બધી સંભવિત ઘટનાઓ માટે તૈયાર થઈ ગયા। તે દરમિયાન શૂર્પણખા લક્ષ્મણને બાયલો, લુચ્ચો વગેરે ગાળો ભાંડવા લાગી અને તેમના ઉપેક્ષા ભર્યા વર્તનના ઉપહાસમાં મોટેથી હસવા લાગી। તેણે રામને જોયા ન હતા, તેનું સમગ્ર ધ્યાન અને ક્રોધ માત્ર અને માત્ર લક્ષ્મણ ઉપર જ કેન્દ્રિત થયા હતા। તે આજીજીપૂર્વક કહેવા લાગી, હે ખૂબ સુંદર પુરુષ, મને પરણ અને સુખી થા, હું તને પ્રસન્નતા આપીશ, ખૂબ વફાદારી પૂર્વક તારી સેવા કરીશ। લક્ષ્મણે તેને જવાબ આપ્યો કે હે સુંદરી, હું ગુલામ છું, જો હું તને પરણું તો તારે ગુલામ તરીકે રહેવું પડશે। પછી પોતાના મજાક ભર્યા જવાબને આગળ ચલાવતા તે બોલ્યા, ઠીક, રામ મારા સ્વામી છે, જો તું તેમને પરણે તો હું તારો ગુલામ બની જઈશ। શૂર્પણખાએ તેમની વાત સાચી માની લીધી। તેણે માન્યું કે આ એક સરસ પ્રયુક્તિ છે। લક્ષ્મણે આંગળી નિર્દેશ કરીને બતાવેલી પર્ણશાળા તરફ તે વળી। ત્યાં તેણે દ્વાર આગળ ઉભેલી પોતાની સામે હસતી એક ખૂબ સુંદર સ્ત્રી જોઈ અને તેમની પાસે મૂર્તિમાન મોહકતાના રૂપ એવા પુરુષ રામને ઉભેલા જોયા। શૂર્પણખામાં આવેગમય કામવૃત્તિ ઉભરાઈ આવી। તે રામ પાસે દોડી ગઈ, પોતાના દુઃખને કારણે રડતા રડતા તે બોલી કે કામદેવ, સૌંદર્યના દેવ, મને પત્ની તરીકે સ્વીકારો। રામે તેને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો અને પોતાની સમક્ષ જે હાસ્યજનક પરિસ્થિતિ ખડી થઈ હતી તેમાંથી થોડીક મજાક ગમત મેળવવાનો તેમણે નિર્ણય કર્યો। સ્મિતપૂર્વક તે બોલ્યા, હે સુંદરી, હું તને પરણી શકું તેમ નથી, કારણ કે મેં એક પત્ની વ્રત સ્વીકારી છે, મારી પત્ની અહીં મારી સાથે જ છે। મારા ભાઈ લક્ષ્મણને તે લક્ષ્મણને પણ પત્ની છે, પણ તે અહીં નથી, એટલે એને પરણ અને સુખી થા। તારે મારે યોગ્ય પુરુષ છે, તેની પાસે જા, તારે માટે તે યોગ્ય પુરુષ છે માટે તું તેની પાસે જા। આ સાંભળીને તે લક્ષ્મણ પાસે ગઈ અને ફરી તેમને આજીજી કરવા લાગી કે તમારા ભાઈએ આપણા લગ્નમાં સંમતિ આપી, એટલે વિલંબ ન કરો, મારો સ્વીકાર કરો। હવે તેનું વલણ ખૂબ વિનમ્ર અને મૃદુ બની ગયું હતું। લક્ષ્મણને તેની મનોદશાની બેહુદાઈનો તાગ મળી ગયો। તેમને વધારે મજાક કરવાની વૃત્તિ થઈ। તેમણે તેને અનેક વાર રામ પાસે મોકલી અને રામે તેને અનેક વાર લક્ષ્મણ પાસે, છેવટે તે એટલી બધી નિરાશ અને કામાંધ બની ગઈ કે તેનો રાક્ષસી સ્વભાવ તેનામાં ફરીથી ભભૂકી ઉઠ્યો। તેની વક્ર બુદ્ધિ તેને એમ કહેતી હતી કે આ કામવૃત્તિના સાહસમાં સીતા જ મારા માર્ગમાં અડખીલી રૂપ છે, રામ મને પરણી શકે તેમ નથી, કારણ કે સીતા તેમની પાસે છે, જો સીતાને દૂર કરવામાં આવે તો રામ જરૂર મારી વિનંતીનો સ્વીકાર કરે। એટલે તેણે સીતા ઉપર હુમલો કર્યો। તે સીતાને મારી નાખીને ગળી જવા તૈયાર થઈ ગઈ, કારણ કે તે પૂરેપૂરી રાક્ષસી હતી। તે જોઈને લક્ષ્મણ રામની આજ્ઞાની રાહ જોતો હતો। તે તૈયાર થઈને ઉભા, રામને ખ્યાલ આવ્યો કે તે સ્ત્રી ખૂબ આગળ વધી ગઈ હતી, તેને ગમે તે પ્રકારે અટકાવવી જોઈએ। તેમને લાગ્યું કે નખથી કામ સરતું હોય ત્યાં સુધી કુહાડી વાપરવાની જરૂર નથી। હાથ ઊંચો કરીને તેમણે પોતાની આંગળીઓ ઉપર ચાર ગણ્યા અને લક્ષ્મણ સામે જોયું। લક્ષ્મણ તરત જ તે આજ્ઞાનો મર્મ સમજી ગયા। ચાર ગણીને રામે ચાર વેદોને સૂચવ્યા છે। વેદોને શ્રુતિ કહેવામાં આવે છે, શ્રુતિ એટલે કાન। લક્ષ્મણની બુદ્ધિ બહુ તીક્ષ્ણ હતી એટલે તે રામના જરા જેટલા સંકેતને પણ બરાબર સમજી ગયા। રામે હાથ આકાશ પ્રત્યે ઊંચો કર્યો હતો। આકાશ એ પાંચમું મહાભૂત છે, તેનું લક્ષણ છે શબ્દ, તે બ્રહ્મનું પ્રતીક છે, તેને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે। ભગવાન સ્વર્ગમાં રહે છે। ઊંચો હાથ કરીને રામે સ્વર્ગ સૂચ્યું હતું। સ્વર્ગને સંસ્કૃતમાં નાક કહેવામાં આવે છે, તેનો બીજો અર્થ થાય છે નાસિકા। રામે તેને અભિનયો કર્યા કે તરત જ લક્ષ્મણે પોતાની તલવાર ઉગામીને રાક્ષસી પ્રત્યે દોડ્યા। તેમણે તેને જમીન ઉપર નીચે પાડી દીધી, તેની દુષ્ટતા માટે તેને સજા થવી જ જોઈએ એમ બોલીને લક્ષ્મણે તેના નાક અને કાન કાપી નાખ્યા। શૂર્પણખાએ એટલી મોટેથી બૂમ પાડી કે આખું વન કંપી ગયું। પોતાનું સાચું રાક્ષસી રૂપ ધારણ કરીને તેણે ચીસ પાડી, શું આ યોગ્ય છે? ન્યાય પુરુષાર્થનું છે? તમારી પાસે આવેલી સ્ત્રીને તમે ક્રૂરતાપૂર્વક આવી કદરૂપી કેવી રીતે બનાવી મૂકી શકો? હું મારા ભાઈ રાવણને અહીં લઈ આવી આ ક્રૂર કર્મનું વેર લઈશ એમ બોલીને તે જંગલમાં અદ્રશ્ય થઈ। તે સીધી દંડકારણ્યના રાક્ષસના નેતાઓ ખોર અને દૂષણ પાસે ગઈ અને વિલાપ કરતા બોલી, તમારી બહેનના થયેલા અપમાનને અને ઈજાને તમે કેવી રીતે મૌનપૂર્વક સહન કરી શકો છો? જેને માટે તમારામાં આટલી બધી વીરતા અને બળ છે, તમે તે વીરતાને અને બળને બાળીને ખાક કરી નાખો તે વધારે સારું છે। શું તમે પૌરુષવાળા છો? તમે તમારી જાતને શું પુરુષ કહી શકો તેમ છો? તમને અને તમારી વીરતા બાબતની બળાશને ધિક્કાર હો, તેને શું બન્યું હતું તે બે રાક્ષસો સમજી શક્યા નહીં. તેને કોણે આવી કરી હતી, આવી કદરૂપી બનાવી મૂકી હશે એ પણ તેઓ સમજી શક્યા નહીં. તેમણે તેને પૂછ્યું કે તને કોણે આવી દશામાં ઈજા પહોંચાડી. તે અમને કહે, અમે અમારા બળ વડે તેમનું વેર લઈશું. તે સાંભળીને શૂર્પણખાએ પોતાની વિતક કથા કહેવાનું શરૂ કર્યું. તેણે રામના અને લક્ષ્મણના સૌંદર્યના અને મનમોહક સ્વરૂપના વર્ણનોથી શરૂઆત કરી. તે સાંભળીને તે ભાઈઓ ખૂબ ઉશ્કેરાઈ ગયા. તે બોલ્યા, નકામી વાતોથી તું તારો અને અમારો સમય શા માટે બગાડે છે? અમને કહે કે તને કોણે ઈજા કરી, કોણે તને વિકૃત બનાવી દીધી. પછી શૂર્પણખાએ વનમાં જે બન્યું હતું તે બધું જ કહી સંભળાવ્યું. જેના નાક કાન કાપી નાખવામાં આવ્યા હતા તેવી પોતાની બહેનની દશા જોઈને ખર અને દૂષણ ખૂબ ક્રોધે ભરાયા. તેમણે 14,000 રાક્ષસોની સેના એકઠી કરી અને તેની સાથે તેઓ જેમણે શૂર્પણખાને આ રીતે શિક્ષા કરી હતી તે રામની અને લક્ષ્મણની સાથે યુદ્ધ કરવા માટે ચાલી નીકળ્યા. રાક્ષસ યોદ્ધાઓ એવા તો અપરાજય હતા કે કોઈ તેમને સ્વપ્નમાં પણ હરાવી શકે નહીં. તેઓ કદી પાછા પડતા નહીં, કોઈનાથી ડરતા નહીં. તેઓ યુદ્ધમાં અપરાજય હતા. ભયંકર સમૂહોમાં પાંખોવાળા પર્વતોની પેઠે તેઓ ઝડપભેર ખીણોમાં થઈને આગળ વધ્યા. તેમના પગ હેઠળ પૃથ્વી કંપી ઉઠતી હતી. તેમાંના દરેક જણની પાસે ખતરનાક આયુધો હતા. નાક કાન વગરની વિધવા શૂર્પણખા લોહી નીતરતા મુખ સાથે સૈન્યની આગળ ચાલતી હતી. તે વેર લેવા માટે આતુર બની ગઈ હતી. જ્યાં તે રામ લક્ષ્મણને મળી હતી તે લીલા સ્થાન પ્રત્યે તે સૈન્યને દોરી રહી હતી, પણ તેમને અપશુકનો થવા લાગ્યા. લોહી નીતરતું મુખ, વિધવા અને વ્યંગમુખ ત્રણેય અપશુકનો ગણાય છે. શૂર્પણખામાં તે ત્રણેય હતા. યુદ્ધભૂમિ ઉપર કૂચ કરતા રાક્ષસોને સારા માઠા શુકનોની ખબર ન હતી. તેઓ તો માત્ર અને માત્ર પોતાના શારીરિક અને ભૌતિક બળમાં અને અધમ યુક્તિ પ્રયુક્તિઓમાં વિશ્વાસ રાખતા હતા. તેથી તેઓ દિવ્ય પરમાત્માના બળ સામે અને ધર્મશક્તિઓ સામે ટકી શકતા નથી. ધર્મના પાલન વડે અને ભગવાનની કૃપા વડે ઉત્પન્ન થયેલી શક્તિઓનો પ્રતિકાર કોણ કરી શકે? રાક્ષસો કદી ધર્મ પ્રત્યે કે પરમાત્મા પ્રત્યે ધ્યાન આપતા જ નહીં. તેઓ તો શારીરિક બળથી સંપન્ન થવામાં જ પોતાની બધી શક્તિઓને અને ચતુરાઈને એકાગ્ર કરતા. પોતાના આયુધોના, સ્નાયુઓના અને દુષ્ટતાના અભિમાનવાળા તેઓ જંગલમાં આગળ ચાલી રહ્યા હતા. તેઓ શરણાઈઓ વગાડતા હતા, સિંહોની પેઠે ગર્જના કરતા હતા, જંગલી હાથીઓની પેઠે બરાડા પાડતા હતા, પોતાના પરાક્રમોના ગુણગાન કરતા હતા, જંગલી નૃત્યોમાં નાચી કૂદી રહ્યા હતા. તેમને કદી એવો ખ્યાલ ન આવ્યો કે અમારો હુમલો ગરુડ ઉપર ચકલીએ કરેલા આક્રમણ જેવો છે. દૂરથી શૂર્પણખાએ અંગુલી નિર્દેશ કરીને પોતાના બે ભાઈઓને રામનો આશ્રમ બતાવ્યો. રાક્ષસોએ પૂરેપૂરા ઉશ્કેરવા માટે સેનાએ એકઠા મળીને ચીસ પાડી કે મારી નાખો, પકડો, ખૂન કરો. પછી રાક્ષસો આગળ વધ્યા. આશ્રમની નજીક આવીને તે ભાઈઓએ મોટે અવાજે રામને પડકાર કર્યો કે હે ખૂબ દુષ્ટ કમનસીબ માનવી, તે અમારી બહેનને વિરૂપ બનાવવાની દુષ્ટતા કરી છે, હવે તારા જીવને તું બચાવ. રામને તેમના આગમનની પહેલેથી જ ખબર હતી. તેમણે લક્ષ્મણને આજ્ઞા કરી કે સીતાને દૂર ક્યાંક ગુફામાં મૂકી આવ અને સાવધાન થઈ જા, મારી જરા પણ ચિંતા કરીશ નહીં, મારું કદી અનિષ્ટ થાય જ નહીં. લક્ષ્મણ રામના બળને જાણતા હતા એટલે તેમણે તરત જ તેમની આજ્ઞાનું પાલન કર્યું. રામના વિજય બાબત તેને જરા પણ શંકા ન હતી. તે સીતાને ગુફામાં લઈ ગયા અને પોતાના ધનુષ્યબાણ સજ્જ કરીને એ ત્યાં ઉભા રહ્યા. રામ આશ્રમ આગળ ઉભા, તેમનું મુખ સ્મિત વડે ચમકતું હતું. તેમનું કોદંડ ધનુષ્ય યુદ્ધ માટે તૈયાર હતું. તેમણે તેની પણજ ખેંચી રાખી હતી. રામે મૃદુતાપૂર્વક પોતાની જટા ઉપર પોતાના હાથ ફેરવ્યા એટલે રાક્ષસોએ રામના કેશના શિખર ભાગમાંથી નીકળતી લાખો આંખોને આંજી નાખી દે તેવી જ્વાળાઓ જોઈ. તેમને રામના બાહુઓ અને અનેક ફેણવાળા મોટા સર્પો જેવા દેખાય. જેમ સિંહ હાથીને જોઈને દાંત કચકચાવે અને આગામી નિશ્ચિત વિજયનો આનંદ માણે છે, તેમ રામરૂપી સિંહ બીધેલા હાથીઓના ટોળા સામે તિરસ્કારપૂર્વક અને ભયંકર બનીને ખડા રહ્યા. ધાંધલના અવાજમાં બૂમો સંભળાતી હતી. તેને વિરૂપ બનાવનાર અહીં ઉભો, તેને પકડો, મારી નાખો. પણ તે બૂમને કાર્યાન્વિત કરવા માટે આગળ આવવાની કોઈ હિંમત કરી શક્યું નહીં. તેમને ખૂબ હિંમત આપવામાં આવી, ચડાવવામાં આવ્યા, પણ રામ પાસે આવવાની કોઈ હિંમત કરી શક્યું નહીં. રાક્ષસોના શાપ અને બૂમો વનમાં પ્રસરી ગયા. જંગલી પશુઓ આશ્રય સ્થાન શોધવા માટે આમ તેમ દોડભાગ કરવા લાગ્યા. થોડા પશુઓ સીતા જ્યાં હતા તે ગુફા તરફ દોડ્યા. લક્ષ્મણને તેમની પ્રત્યે સહાનુભૂતિ ઉપજી તેમણે તેમને ગુફાની અંદર જવા દીધા, જેથી તે પશુઓ નિર્ભય અને નિશ્ચિત બને. તેમણે આ પશુઓને આશરો આપ્યો, તેમનું સ્વાગત કર્યું. કારણ કે તે જાણતા હતા કે તે ભીષણ વિપત્તિમાં આવી પડેલા છે. રામને વીંટળાઈ વળેલા રાક્ષસો તેમની સુંદરતાથી અને મનોહરતાથી એટલા તો અભિભૂત બની ગયા કે તેમણે કશું જ કર્યું નહીં, સિવાય કે તેઓ રામના તેજને ટગર ટગર જોઈ રહ્યા. કેટલાક તો તેમના પ્રભાવનું વર્ણન કરી આનંદ માણવા લાગ્યા. ઘણા ખરા તેમની પ્રશંસા અને કદર કરવામાં ભાન ભૂલી ગયા. બધાને રામ પ્રત્યે પ્રેમ અને પૂજ્યભાવ પ્રગટ્યો. કોઈએ તેમની સામે આયુધ ઉગામ્યું નહીં કે ક્રોધપૂર્ણ દ્રષ્ટિ પણ નાખી દીધી. શૂર્પણખા પણ તે પ્રશંસામાં જોડાઈ આશ્ચર્યચકિત બનીને પોતાની પાસે ઉભેલા ખર દૂષણ પ્રત્યે તે બોલી, ભાઈઓ, આપણી સમક્ષ કેવું અનુપમ સૌંદર્ય ઉભું છે. આજ સુધી મેં કદી આવું સૌંદર્ય, આવી અદા, આવી વિશુદ્ધ સંવાદમયતા, આવું સંગીતમય શરીર જોયું જ નથી. તેમને મારી નાખશો નહીં, તેમને પકડીને મને સોંપી દો. તે બે ભાઈઓ પણ મોહમુગ્ધ બની ગયા હતા. તેમણે જવાબ આપ્યો, બહેન, અમે પણ કદી આવું મૂર્તિમંત સૌંદર્ય જોયું નથી. જેમ જેમ અમે તેમની વધારે નજીક જઈએ છીએ, તેમ તેમ તે અમને વધારે આકર્ષણની ગ્રંથિઓમાં બાંધે છે. અમને તેમના પ્રત્યે જરા પણ ક્રોધ કે દ્વેષ રહ્યો જ નથી. જેમ જેમ અમે તેમની સામે વધારે વખત જોઈ રહ્યા છીએ, તેમ તેમ અમારા હૃદયમાં વધુ ને વધુ હરખ આનંદ ઉભરાય છે. કદાચ અહીં રહેતા ઋષિમુનિઓ જેને આનંદ કહે છે તે આ જ લાગણી હશે. ખર પોતે જાતે રામ સાથે વાત કરવા માંગતો ન હતો, એટલે તેમણે એક દૂતને તેમની પાસે મોકલ્યો કે જા, જાણી લાવ કે એ કોણ છે, એમનું નામ શું છે, એ ક્યાંથી આવ્યા છે, વનમાં શા માટે આવીને રહ્યા છે, વગેરે વગેરે. દૂતે રામ પાસે આવીને તે સવાલો પૂછ્યા. તેની વર્તણૂક પ્રત્યે સ્મિત કરીને રામ બોલ્યા, ભાઈ સાંભળ, હું ક્ષત્રિય છું. તારા સ્વામી જેવા જંગલી પશુઓનો શિકાર કરવા માટે હું વનમાં આવ્યો છું. હું યમરાજથી પણ બીતો નથી. જો તારામાં તાકાત હોય તો આવો, મારી સાથે યુદ્ધ કરો અને વિજય બનો, નહીં તો અહીંથી પાછા ચાલ્યા જાઓ અને તમારી જાતને મૃત્યુના મુખમાંથી ઉગારી લો. જે લોકો રણભૂમિમાંથી ભાગી જશે તેમને હું મારી નાખીશ નહીં. દૂતે આ સંદેશો અક્ષરશઃ ખર દૂષણને સંભળાવ્યો. તે સાંભળીને તે બે ભાઈઓએ પોતાના આયુધો, ભાલા, કુહાડીઓ, ગદાઓ, ધનુષ્યો, બાણ ઉપાડ્યા અને બૂમો પાડી. તે અવાજમાં આકાશમાં પડઘો પડ્યો. તેમણે પોતાના અસ્ત્રોને રામ પર વૃષ્ટિ કરી. રામે એક જ બાણથી તે બધા અસ્ત્રોને છેદી નાખ્યા. રામે ફેંકેલા બીજા બાણોએ અગ્નિની કે વીજળીની પેઠે રાક્ષસોનો કચ્છર ઘાણ વાળી નાખ્યો. પાછા ભાગી જતા રાક્ષસો ચીસો પાડવા લાગ્યા, હે માં, હે પિતા, મને બચાવો, વગેરે વગેરે. તે ખૂબ દુઃખી અને નિરાશ બની ગયા. તેમને ભાગી જતા જોઈને ખર અને દૂષણ તેમને કનિષ્ઠ ભાઈ ત્રિશરા બોલ્યા કે રાક્ષસો, યુદ્ધમાંથી ભાગી ન જશો, પાછા ભાગી જનારને આપણા પોતાના સૈનિકો ત્યાં જ મારી નાખશે. એટલે તેમણે માયોમાં યોજના ઘડી કે ઠીક, બીજાને હાથે ગમે ત્યાં મરવું તેના કરતા તો રામને હાથે મરવું વધારે સારું છે. એટલે તેઓ રણ મેદાનમાં પાછા આવે અને જ્યાં રામ ઉભા હતા ત્યાં ધસી ગયા. પણ તેમની મનોદશા યુદ્ધ કરવાની ન હતી. તેઓ રામની મનોહરતાથી, રામના તેજથી એટલા બધા મંત્રમુગ્ધ બની ગયા હતા કે તેમના દિવ્ય સૌંદર્યને એકી તસે જોતા તે ઉભા રહ્યા. તે દરમિયાન રામે સંમોહન બાણ છોડ્યું, જે શત્રુઓને ભ્રાંતિ પમાડે, ગૂંચવાડામાં નાખી દે. પરિણામે દરેક સૈનિકે પોતાની પાસે ઉભેલા માણસને જ શત્રુ તરીકે જોયો. ખરે અને દૂષણે તેમને રામને મારી નાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, એટલે તેઓ આ રહ્યા રામ, રામ આ રહ્યા એમ બોલીને એકબીજા ઉપર તૂટી પડ્યા. ખૂબ આનંદપૂર્વક તેમને એકબીજાને મારી નાખ્યા. તે સમગ્ર સ્થાન ઉપર રાક્ષસોના કપાઈ ગયેલા અંગો વેર વિખેર થઈ ગયા. લોહીની નદીઓ વહેવા માંડી. માંસ ખાવા માટે ગીધોના અને કાગડાઓના ટોળા ત્યાં એકઠા થયા. તે દિવસે 14,000 રાક્ષસો યુદ્ધભૂમિ ઉપર એક વ્યક્તિ સામે ખડા હતા. રામ રામ બોલતા બધા રાક્ષસો મરી ગયા. પોતાના વફાદાર સૈનિકો સહિત ખર અને દૂષણ પણ ત્યાં મૃત્યુ પામે. આ ભયંકર દ્રશ્યને જોનાર તાપસોને અને મુનિઓને ખ્યાલ આવી ગયો કે રામ અસાધારણ વ્યક્તિત્વ છે. રામમાં અસાધારણ શૌર્ય છે. તે વીરને હાથે રાવણ પણ મરશે એવી ખાતરીથી તેઓને આનંદ થયો. તેમને ખાતરી દ્રઢ બની ગઈ કે રામ સર્વશક્તિમાન પરમાત્મા છે, જેમણે રાક્ષસોની સમગ્ર જાતિનો વિનાશ કરવા અને માનવ જાતિને સુખી તથા સમૃદ્ધ બનાવવા માટે પૃથ્વી ઉપર અવતાર લીધો છે. તે ભીષણ યુદ્ધ પૂરું થતા સીતા અને લક્ષ્મણ રામ પાસે આવ્યા. તેમણે રામને સાષ્ટાંગ દંડવત પ્રણિપાત કર્યા. રામે લક્ષ્મણને જમીન પરથી ઉઠાડ્યા અને તેમને 1.5 કલાક ચાલેલા યુદ્ધના બધા 14,000 રાક્ષસોનું અને તેમના બે સ્વામીઓનું જે રીતે મૃત્યુ થયું હતું તેનું વર્ણન કર્યું. દેખીતા હર્ષ સાથે એમણે આ બનાવનું વિગતે વર્ણન કર્યું અને વચ્ચે વચ્ચે તેઓ સ્મિત ફરકાવતા મલકાતા રહેતા. તે દરમિયાન સીતાની નજર રામ ઉપર ફરી વળતી કે તેમની કશી ઈજા તો નથી થઈ ને? બીજે દિવસે તાપસોના અને મુનિઓના સમૂહ પોતાના શિષ્યો સાથે રામના પંચવટી આશ્રમમાં આવ્યા, કારણ કે તેમણે સાંભળ્યું હતું કે અયોધ્યાના રાજકુમારે એકલા હાથે બધા રાક્ષસ સૈન્યનો સંહાર કર્યો. તેમણે રામની બહાદુરીની, ધનુર્વિદ્યામાં કુશળતાની પ્રશંસા કરી. તેમાંના કેટલાક કે જેમણે ભાવિ દર્શનની શક્તિ પ્રાપ્ત કરી હતી, તેઓ ખૂબ નમ્રતાપૂર્વક રામ પાસે આવ્યા અને બોલ્યા, હે નાથ, ભાવિ દિવસોમાં તમારે સાવધાન અને ચપળ રહેવાનું છે. રાક્ષસો ન્યાયની અને ધર્મની મર્યાદાઓથી અને નિયમોથી વિરુદ્ધ હોય છે. બધાને હાનિ પહોંચાડવી અને એ તેમનો દૈનિક કાર્યક્રમ હોય છે. પોતાની સ્વાર્થમય ઈચ્છાઓ પૂર્ણ કરવી એ તેમનું ઉચ્ચતમ લક્ષ્ય હોય છે. તેમ કરવામાં તેઓ સાધનોની કે રીતની દરકાર કરતા હોતા જ નથી. તેમના મોટા ભાઈ રાવણમાં ખૂબ વધારે શક્તિ છે. તેના સૈન્યમાં લાખો યોદ્ધાઓ છે. શૂર્પણખા ચોક્કસ રીતે તેની પાસે જઈ પોતાના નસીબ બાબત રડશે, વિલાપ કરશે. રાવણ તેનો પક્ષ લેવામાં અને વિરૂપ બનાવનાર પર વેર લેવા માટે ખચકાશે નહીં. તેમણે રામ લક્ષ્મણને અગાઉથી આ ચેતવણીયા પોતે જાણતા હતા તે બધી માહિતી પણ આપી. રામ સ્મિતપૂર્વક તેમની વાત સાંભળીને બોલ્યા કે હા હા, હું તે જાણું છું. હું ખાસ તે કામ માટે જ અહીંયા આવ્યો છું. રાવણ સાથે યુદ્ધ કરવાની સુખપ્રદ ઘટનાની તે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય એમ રામે ડોકું હલાવ્યું, પણ તે કંઈ વધારે બોલ્યા નહીં. ભાવિને ન જાણતા હોય તેમ નિર્દોષ બનીને તે બેઠા રહ્યા. લક્ષ્મણ સામે ફરીને આંખમાં મટકું મારીને રામ બોલ્યા, વાત તે સાંભળીને મુનિઓ તરફ વળીને તે બોલ્યા, કૃપા કરીને તે બાબત જરા પણ ચિંતા કરશો નહીં. હું બધી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર છું. તે ખાતરીપૂર્ણ કથન સાંભળીને મુનિઓને આશ્વાસન મળ્યું. રામે તેમનામાં હિંમત અને શ્રદ્ધા સ્થાપ્યા. મુનિઓને વિશ્વાસ થઈ ગયો કે રાક્ષસો વડે હેરાનગતિ પામ્યા સિવાય અમે શાંતિપૂર્વક અમારા અધ્યયનો અને સાધનાઓ અહીં ચાલુ રાખી શકીશું. પછી તેઓ પોતપોતાના આશ્રમોમાં ગયા. મુનિઓની કરેલી આગાહીઓ મુજબ શૂર્પણખા તરત જ પોતાના ભાઈ રાવણ પાસે ગઈ. તે ખૂબ જ રુદન કરી રહી હતી. તે સાંભળીને લંકાના રાક્ષસોને ભય લાગ્યો કે અમારા પ્રદેશ ઉપર કોઈ વિપત્તિ આવી પડી છે. તેઓ માર્ગો ઉપર બહાર આવ્યા અને એકઠા મળીને તેના કારણ વિશે માયોમાય ચર્ચા કરવા લાગ્યા. શૂર્પણખા રાક્ષસરાજ રાવણના મુલાકાત ખંડમાં ગઈ અને ક્રોધપૂર્વક તેને ગાળો ભાંડવા લાગી. હાજર રહેલા બધા રાક્ષસો તેથી આશ્ચર્યચકિત બની ગયા. તેનો દેખાવ રાક્ષસી હતો. તેનું શરીર લોહીથી છંટાઈ ગયું હતું. તેના શબ્દોમાં ક્રોધનું વિષ ભરેલું હતું. રાવણને ખ્યાલ આવ્યો કે કોઈકે તેને મહાન ઈજા કરી. તેની દશા જોઈને રાવણને આઘાત લાગ્યો. પોતાના સિંહાસન પરથી તેણે ગર્જના કરી કે બહેન, જે બની હોય તેનું મને વિગતવાર વર્ણન કર. શૂર્પણખાએ જવાબ આપ્યો, ભાઈ, જો તું સાચો રાક્ષસ હોય, વર્ષો સુધી તપ કરીને તે મેળવેલી પાર માનવ શક્તિઓ જો સાચી હોય તો આવ, તારું વીર્ય, હિંમત અને શૌર્ય બતાવવાનો સમય હવે આવી ગયો છે. ઉભો થા, તારા ઉપર આવી પડનાર વિપત્તિઓ પ્રત્યે બેદરકાર ન રહે, સુરાપાન કરીને ગમે તેવું ન બનવા. પંચવટીમાં જે ઘટનાઓ બની રહી છે તેમના ઉપર તેણે ધ્યાન આપ્યું નથી. ત્યાં કોણ આવ્યું છે, શા હેતુ માટે આવ્યું છે, કયું કામ કરવામાં આવ્યું છે તે બાબત તું ગાફેલ રહ્યો છે. રાક્ષસોનો વિનાશ કરવાનો નિશ્ચય કરીને બે રાજકુમારો દંડકારણ્યમાં પ્રવેશ્યા છે. લાખો રાક્ષસોને તેમણે જમીનદોસ્ત કરી નાખે એવું કૃત્ય કર્યું છે. તેમણે ખર અને દુષણના ટુકડા કરીને મારી નાખ્યા છે. યુદ્ધભૂમિ ઉપર તેમણે આંખના પલકારામાં હજારો રાક્ષસોનું અસ્તિત્વ મિટાવી દીધું છે. તેમની વીરતા અવર્ણનીય છે. તેમનું શારીરિક સૌંદર્ય આ એટલું બોલીને શૂર્પણખા અટકી ગઈ, મૌન ઉભી રહી અને પોતાને મોહ પમાડનાર સૌંદર્યનું ધ્યાન કરવા લાગી. તે વાત સાંભળીને રાવણને ખૂબ ગુસ્સો થયો. તેણે દાંત પીસ્યા, જાણે પડકાર ફેંકતો હોય તેમ તેમણે પોતાની સાથળો ઠોકી અને બોલ્યા, શું અધમ એવા તેમણે ખર દૂષણને મારી નાખ્યા છે? કદાચ તેમણે મારું નામ નહીં સાંભળ્યું હોય. હું ખર દૂષણને ટેકો આપવા તેમની પીઠમાં છું તે તેને નહીં સાંભળ્યું હોય. મારા બળ વિશે અને મારી વેરવૃત્તિ વિશે તેમણે કદાચ સાંભળ્યું નહીં હોય. હાજર રહેલા લોકો આગળ રાવણે પોતાની બડાશો હાંકવા માંડી. શૂર્પણખા વચ્ચે બોલી ઉઠી, હે દુષ્ટતાની મૂર્તિ, જ્યારે તારો શત્રુ તારા મસ્તક ઉપર નાચી રહ્યો છે ત્યારે તું તારી જાતની અને તારી અજેયતાની પ્રશંસા કરતો બાયલાની પેઠે અહીં બેસી રહ્યો છે. તે આ સિંહાસન ઉપર બેસનાર સમ્રાટને છાસતું નથી. કદાચ તને ખબર નહીં હોય કે સંન્યાસીઓ પોતાની સોબતના સંગદોષની વિનાશ પામે છે. રાજાઓ પોતાની સેવામાં રાખેલા મંત્રીઓને લીધે વિનાશ પામે છે. પ્રશંસાની ઈચ્છા વડે જ્ઞાનનો વિનાશ થાય છે. સુરાપાનની લજ્જાનો વિનાશ થાય છે. ઠીક ભાઈ, તે નાનકડા અને ક્ષુદ્ર છે એમ માનીને અગ્નિની, રોગની, શત્રુની, સર્પની અને પાપની ઉપેક્ષા ન કર. જ્યારે તે વૃદ્ધિ પામે છે ત્યારે તે મહાન અનર્થ પેદા કરે છે, માટે ત્વરા કર, આનાકાની કરીશ નહીં। શૂર્પણખાના આ શબ્દોએ રાવણના કાનમાં દ્વેષનું વિષ રેડ્યું। તે જોઈને તેના બીજા ભાઈ કુંભકર્ણે સ્મિતપૂર્વક પૂછ્યું કે કોણે તારા નાકકાન કાપી નાખ્યા। તેણે મોટેથી રુદન કરતા તેને જવાબ આપ્યો કે અફસોસ છે, તે રાજકુમારોએ જ આ દુષ્ટ કાર્ય કર્યું છે। પછી રાવણે તેને થોડુંક આશ્વાસન આપ્યું અને પૂછ્યું, બહેન, નાક મુખની આગળ છે, કાન મુખની બે બાજુ ઉપર છે, એક ઝાટકા વડે તે બંને કાપી શકાય ને? મને કહે કે જ્યારે તેમણે તારા નાક કાન કાપી નાખ્યા ત્યારે તું શું ઘસઘસાટ ઊંઘતી હતી? આ તો સાચે જ આશ્ચર્યજનક કહેવાય। હાજર રહેલા લોકોને પણ તે કેમ બન્યો છે તે બાબત આશ્ચર્ય થયું। શૂર્પણખાએ જવાબ આપ્યો, ભાઈ, જ્યારે તે મૃદુ મધુર હસ્તોએ મારા શરીરને સ્પર્શ કર્યો ત્યારે હું દેહભાન અને આસપાસના પ્રદેશનું પણ ભાન ભૂલી ગઈ હતી। હું તેમના સુંદર મુખોની માધુરીનું અને આંખો વડે પાન કરી રહી હતી ત્યારે તેમણે શું કર્યું તેનું મને ભાન રહ્યું જ નહીં। તે રાજકુમારોના દર્શનમાં હું એટલી બધી તલ્લીન બની ગઈ હતી કે મને મારી જાતનું કે આસપાસનું કંઈ જ ભાન રહ્યું ન હતું। તેમની સાથે વાતચીત કરવાથી મને જે હર્ષોન્માદ થયો હતો તેને હું કેવી રીતે વર્ણવું? તેઓ હંમેશા આનંદપૂર્ણ સ્મિત ઉભરાવતા રહે છે, તે સિવાય તેમનું બીજું કશું વલણ કે પ્રતિકાર્ય હોતું જ નથી। તેમની સુંદરતા જોઈને પુરુષો પણ તેમના ઉપર વારી જાય। તેઓ ખરેખર કામદેવની મનોહર આકૃતિઓ છે। મેં અત્યાર સુધી કોઈ એવા મનોહર પુરુષને જોયા જ નથી। આપણા રાક્ષસોના બળને, આપણી અધમ યુક્તિ પ્રયુક્તિઓને, આપણી અસાધારણ આકૃતિઓને, આપણા કદરૂપ દેખાવને ધિક્કાર હો। આપણે ખરેખર ઘૃણાસ્પદ છીએ। તમે એકવાર તેમને જુઓ અને તમે પ્રતિજ્ઞાપૂર્વક કહેશો કે મારી આ વાત સાચી છે। શા માટે જે રણભૂમિ ઉપર ગયા તે ખર અને દૂષણ પણ તેમની સાથે યુદ્ધ કરવા રાજી ન હતા। તેઓ વિરોધ કરીને મને આજીજીપૂર્વક પૂછતા હતા કે આ મૂર્તિમાન સુંદરતા અને કલ્યાણમયની સાથે વેરબુદ્ધિ કેવી રીતે કરી શકીએ, તેમના ઉપર કેવી રીતે આક્રમણ કરી શકીએ। દરબારમાં એકઠા થયેલા મંત્રીઓ અને સભાજનો આનંદપૂર્વક અને દિગ્મૂઢ બનીને આ વર્ણન સાંભળી રહ્યા। શૂર્પણખાના શબ્દોથી રાવણ પણ ગૂંચવાડામાં પડી ગયો। શૂર્પણખાએ દોરેલું રામનું ચિત્ર કંઈક એવું હતું કે જેણે એણે ઘણો આનંદ અને શાંતિ આપ્યો। તે રામનું ધ્યાન કરવામાં તલ્લીન બની મનમાં તે ઈચ્છા કરી રહ્યો કે મારે તે દિવ્ય સુંદરતાની મૂર્તિના દર્શન કરવા જોઈએ। પોતાની બહેનના શબ્દો સાંભળીને મનમાં ભભૂકી ઉઠેલો ક્રોધ ધીમે ધીમે ઓગળી ગયો। પંચવટીમાં જે બન્યું હતું તેની શાંતિપૂર્વક તપાસ કરવાનો તેણે નિર્ણય કર્યો। એટલે તેણે પોતાની બહેનને કહ્યું, બહેન, મને કહે કે તે બે ભાઈઓ પંચવટીમાં એકલા જ રહે છે કે તેમની સાથે બીજા કોઈ લોકો પણ છે? એમની સાથે અનુયાયીઓ, સાથીદારો કે દરબારીઓ છે? શૂર્પણખાએ જવાબ આપ્યો, ના, તેમની પાસે અંગરક્ષકો, સગાવાલા કે કોઈ યોદ્ધાઓ નથી। તેમાંના મોટા ભાઈ રામની પત્ની તેમની સાથે છે, જે અતિશય સુંદર છે। તે આ બે કરતા પણ વધારે સુંદર છે। તે મનુષ્ય સ્વરૂપમાં રતિ દેવી જ છે। આ બે ભાઈઓ તેની સાથે પંચવટીમાં રહે છે। તેઓ વનની ખુલ્લી જમીન ઉપર કે ખીણોમાં મુક્ત રીતે નિર્ભયતાપૂર્વક વિચરે છે। હકીકતમાં તો અત્યાર સુધી મેં એવી કોઈ સુંદર સ્ત્રી જોઈ જ નથી। સ્વર્ગમાં કે પૃથ્વી ઉપર તેના જેવી બીજી કોઈ સુંદરી અસ્તિત્વ ધરાવતી નથી।